ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 10 मई 2009 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 520 नो अपनो स्वाध्याय चालू छे। पूज्य सौभाग भाई ऊपर नो पत्र छे। जे मुखरस संबंधी ज्ञान विषय समयसार ग्रंथना कवितादिमा तमे अर्थ धारो छो ते तेमज छे एम सर्वत्र छे एम केवा योग्य नथी। बनारसीदासे समयसार ग्रंथ हिंदी भाषा मां करता केटलांक कवित सवैया वगैरे मां तेना जेवी ज वात कही छे अने ते कोई रीते बीज ज्ञान ने लगती जणाय छे। तथापि क्यांक क्यांक तेवा शब्दों उपमापणे पण आवे छे। समयसार बनारसीदासे कर्यो छे तेमा ते शब्दों ज्यां ज्यां आव्या छे त्यां त्यां सर्वस्थळे उपमापणे छे एम जणातुं नथी, पण केटलेक स्थळे वस्तुपणे कह्युं छे एम लागे छे। जो कि ए वात कंईक आगळ गए मळती आवी शके एम छे। એટલે તમે જે બીજ જ્ઞાનમાં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે। 520ના પત્રની અંદર સૌભાગભાઈના આગળના પત્રોના ઉલ્લેખ છે, એટલે ત્રણ મુદ્દાઓ એની અંદર સમાવિષ્ટ થયા છે। પહેલો મુદ્દો આપણે એમની જ્ઞાન વાર્તા વિશેનો એ ચર્ચા વિચારણા કરી। બીજો મુદ્દો છે કે મુખરસ સંબંધી સમયસારની અંદર જે કવિત અથવા સવૈયા જે આવે છે એના વિશે શોભાગભાઈનું માનવું એવું છે કે આ વાતનો અર્થ શું છે, એ બધું બીજજ્ઞાન છે અથવા તો એની અંદરની જે વાત મૂકી છે એ વસ્તુસ્થિતિ છે। આ વાત સૌભાગભાઈએ અગાઉ એક પત્રની અંદર લખી છે। સુધારસની વાત, મુખરસ એ સુધારસની એક પ્રક્રિયા છે અને એની વાતની ચર્ચા સૌભાગભાઈ સાથે લગભગ 6-1 પત્રોની અંદર પરમ કૃપાળુ દેવે બહુ વિશદથી કરી છે। પણ એ વાત એટલી બધી ગહન છે કે અનુભવયુક્ત જ્ઞાનીઓ એ સિવાય એ વાત પકડમાં આવે નહીં। માત્ર ક્રિયાને પકડી લેવી એ તો જડતા છે અને એવી જડતા તો આ જીવે ઘણી વાર કરી છે, એટલે કૃપાણુદેવે એ કહ્યું છે કે તમે જે મુખરસ સંબંધી જ્ઞાન વિશે કવિતા આદિમાં તમે અર્થ ધારો છો એ અર્થ સર્વત્ર એ જ અર્થ છે એમ કહેવા યોગ્ય નથી. આ ભાષાની એક લાક્ષણિકતા છે કે ભાષા કહેવામાં આવે તો કોઈ વાર ભાષા ઉપમા પણ કહેવામાં આવે, કોઈ વાર અલંકારના રૂપમાં કહેવામાં આવે, કોઈ વાર રૂપકના રૂપમાં કહેવામાં આવે. આ જુદી જુદી રીતે ભાષાનો પ્રયોગ થાય એથી એ વસ્તુ સ્થિતિ છે એમ માની લેવું નહીં. એ તો ભાષાથી પર જ્ઞાન જેનું હોય, જે વિચારી શકે, શબ્દોથી આગળ જે વિચારે વિચારી શકે, એવી જો એમની પ્રજ્ઞા હોય તો એ શબ્દની પાર અને આસપાસનો સંદર્ભ જોઈ અને પછી વિચાર કરી શકાય. એ પત્રમાં એ લખ્યું હતું, શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મે કેલી કરે, શુદ્ધતા મે સ્થિર વહે, અમૃત ધારા વરસે. આ દોહો કૃપાળદેવે સૌભાગભાઈએ 326ના પત્રની અંદર સૌભાગભાઈને લખ્યો. ત્યાર પછી બે ત્રણ વાર એનો ઉલ્લેખ થયો. એ થયો 308માં થયો છે, 163માં થયો છે, 471-72માં કૃપાળદેવે કર્યો છે, 475માં કર્યો છે અને 520ની અંદર ચાલે છે. મુમુક્ષુઓ સામાન્ય રીતે બહુ ડીપથી સ્વાધ્યાય કરતા હોતા નથી અને સ્વાધ્યાય કરે તો બહુ મનન ચિંતન તો નથી જ કરતા. મોટી મુશ્કેલી આપણી એ છે કે જે કહીએ એને બ્રહ્મ વાક્ય સાંભળી લઈએ આપણે. જેમ ઓલા બ્રાહ્મણો બોલે એ માન્ય છે, એવી પરંપરાની અંદર એવી આવી ગઈ છે કે વિચાર ચિંતન આત્માની જ્ઞાન ધારા એની શક્તિ અને ધ્યાન સુધી પહોંચે અને શબ્દમાંથી પરમાર્થ કાઢે એવી ક્ષમતા સાધકોની અંદર ઘટતી જાય છે. અને એને કારણે થઈને એ ગમે તેવા શબ્દોની પછી આવા આવા દોહા બોલ્યા કરે, જાણે પોતાને બહુ મોટું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે ને, શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે. પણ શું શુદ્ધતા, કઈ ખબર ન હોય. અને શુદ્ધતા મે થીર વહે, અમૃત ધારા વરસે, બસ પછી અંત મુખરસ શરૂ થઈ જાય, પછી સુધારસ વહેતો થાય. પોતાની મેળે કલ્પનાથી જેમ ફાવે તેમ આંકા કરે. કૃપાળદેવ કહે છે કે બનારસી દાસે જે વાત મૂકી છે એ હિન્દી ભાષામાં એને સમયસારની અનુવાદ મૂક્યો છે, રૂપક કર્યું છે, નાટકના રૂપમાં સમયસાર ગ્રંથને એણે ઢાળ્યો છે. એટલે એની અંદર કેટલાક સવૈયા મૂક્યા છે, કેટલીક કવિતાઓ મૂકી છે, કેટલાક પદ મૂક્યા છે. આ બધાની અંદર તમે જે અર્થ કરો છો એવો અર્થ માનવો નહીં. સૌભાગભાઈને કૃપાળદેવ દ્રષ્ટિ આપે છે, કારણ કે એના જેવી વાત એ બીજ જ્ઞાનને લગતી જણાય છે, વાત બીજ જ્ઞાનને લગતી છે, પણ સર્વત્ર એમ નથી. ક્યાંક એ ઉપમા પણે છે અને ક્યાંક વસ્તુ પણે છે. જ્યાં ઉપમા પણે હોય ત્યાં ઉપમા જ રહે છે અને જ્યાં વસ્તુ પણે હોય ત્યાં તત્વના વિચારણાથી એ વસ્તુ આપણને સિદ્ધ થાય છે. એટલે એ ગાથાની અંદર આગળ એક આવે છે, વસ્તુ વિચારત ધ્યાન સે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ તાકો નામ. એટલી ગહન વાત મૂકી અહીંયા વસ્તુ પણ એને વાત મૂકી છે કે વસ્તુ વિચારત ધ્યાવ સે. ધ્યાનની અંદર જ્યારે વસ્તુની વિચારણા થાય, શબ્દોમાં નહીં, ચર્ચામાં નહીં, ઉપદેશમાં નહીં, વસ્તુ વિચાર ધ્યાન, જીવ અંતર્મુખ બનીને વસ્તુનો વિચાર કરે ધ્યાનથી. વસ્તુ એટલે સત, એક પદાર્થ જે છે, સત છે, ત્રિકાળ છે, સનાતન છે, શાશ્વત છે, એનો જ્યારે વિચાર અને એ વિચાર ધ્યાનથી જ થાય છે. વસ્તુની ઓળખ, વસ્તુ ઉપરના ગુણ અને લક્ષણનું ધ્યાન કરવાથી એ વસ્તુની ઓળખ થાય. વસ્તુ વિચારત ધ્યાવસે મન પાવે વિશ્રામ. આ શરત આવી કે જ્યારે વસ્તુનું આપણે વિચારણા કરીએ ધ્યાનપૂર્વક, કૃપાળુદેવે કહ્યું છે, આત્માને તમે ધ્યાવો, દેહમાં સ્થિત છતાં દેહથી ભિન્ન સ્વ પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવા આત્મામાં નિમગ્ન થાઓ, હે આર્યજનો, અંતર્મુખ થઈને વિચારો તો અપાર આનંદ અનુભવશો. આત્મા વસ્તુ છે, આત્મા વસ્તુ છે, પણ આત્માને શબ્દથી ન મળે. વસ્તુ વિચાર તો ધ્યાવશે, એની શરત મન પાવે વિશ્રામ. મનનો વ્યાપાર બંધ થઈ જાય, સંકલ્પ વિકલ્પની ધારા, કલ્પના જલ્પનાની ધારા, અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ, પોતાના અભિપ્રાયો, ગ્રહી રાખેલા કુસંસ્કારોની જાગૃત ઉદયમાન થતા હોય, આવી અનેક પ્રકારની પોતાની માન્યતાઓ, ગૃહિત માન્યતાઓ, એ મનનો વ્યાપાર છે. જ્યારે ધ્યાવન કરવું છે ત્યારે મનની સ્થિતિ, મનનો એક પણ વ્યાપાર થવો જોઈએ નહીં. મન પાવે વિશ્રામ. કૃપાળુદેવે એને બહુ સાદી ભાષામાં મૂક્યું છે, આ કવિઓની ભાષા છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. શાંત કહેતા મનનો કોઈ વ્યાપાર નથી, મનનો વ્યાપાર કેવળ અશાંતિ છે. જ્યાં મન કામ કરતું હોય ત્યાં ચંચળતા હોય, અને જ્યાં ચંચળતા હોય ત્યાં કોઈ એક જગ્યાએ સ્થિરતા ન હોય. આમ હશે, આમ હશે, આમ થશે, આમ થશે, આ હશે, તે હશે, તે નહીં હોય, તે નહીં હોય, ઓલું આમ કહેતું તો આનું આમ હતું, આમ અહીંયા વાંચ્યું તો, આ બધા મનના ઘોડા, મનના તોફાન શાંત ન થાય ત્યાં સુધી એ વસ્તુની વિચારણા કરી શકે નહીં. એના વિચાર વિવેકપૂર્વક, કે ભાઈ હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું છે, આ બધું તારે જાણવું છે. કર વિચાર તો પામ, પણ વિચાર કરવામાં શાંતિ ક્યાં? મન પાવે વિશ્રામ પછી શાંતિ થાય. મનનું તોફાન ચાલુ હોય અને વિચાર કરવાથી શાંતિ પ્રાપ્ત થાય ન થાય. મન પાવે વિશ્રામ. સ્વાદ રસસ્વાદત અનુભવ ઉપજે, અને આવું જો વિચાર કરે તો એની અંદરથી રસ આવે, સ્વાદ આવે. વસ્તુનો જેમ જેમ વિચાર થતો જાય તેમ તેમ વસ્તુ સત હોવાને કારણે આજ સુધી એ જે અનુભવમાં નહોતી આવતી તે આવતી થાય. આત્મા વસ્તુ છે, પણ મને ક્યારે આત્મા સાથેનો સંસ્પર્શ નથી. હું બોલું છું, આત્મા આત્મા બોલું છું, બીજાને ઉપદેશ આપું છું, આપણે તો આત્માને શાંતિ કરવી છે ને આત્માની મુક્તિ કરવી છે ને આવી ડાઈ ડાઈ વાતો ચાલતી હોય. એ લાખ વાર આત્મા બોલે પણ આત્માનો એને ભાવથી સંસ્પર્શ એક પળ પણ નહીં, એક પળ પણ. કારણ કે સતત મનના વિચારો સાથે જ એ ગૂંથાયેલો છે. પણ જો મન પાવે વિશ્રામ, મનનો વિશ્રામ કરે, નિમગ્ન થઈને જો એ આત્માનો વિચાર કરે તો એ આત્મા શબ્દોનો વિચાર કરતા 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 સત હોવાને કારણે, તત્વ હોવાને કારણે, કલ્પના નથી આત્મા, એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ. જ્ઞાની પુરુષ કહે છે કે અમે જે આત્માની વાત કરી છે, સ્વરૂપની વાત કરી છે, નિજપદની વાત તો કરીએ છીએ, એ કોઈ કલ્પના નથી, એ કોઈ વિભંગ એટલે જૂઠ નથી. આ સંસારનું કઈ નહીં, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. કેટલાય લોકોએ આ પંચમ કાળની અંદર પણ વસ્તુને પોતાના અભંગ સ્વરૂપની અંદર એનો અનુભવન વેદન કર્યું છે. આ કલ્પનાનો વિષય નથી, આ વિભંગનો વિષય નથી, આ તર્ક વિતર્કનો વિષય નથી, આ વાદ વિવાદ અને વિતંડાવાદનો વિષય નથી, આ અનુભવનો વિષય છે. અનુભવનો વિષય હોવાને કારણે છે રસસ્વાદત સુખ ઉપજે. જેવો જેવો તું તારા અનુભવમાં સ્થિર થઈશ તો હે આર્યજનો તમે અપાર આનંદ અનુભવશો, કારણ કે આત્માનો સ્વભાવ આનંદ છે. જો સાચી માળા થાય તો આનંદ અનુભવાય, સાચો જપ થાય તો આનંદ અનુભવાય, સાચી ભક્તિ થાય તો આનંદ અનુભવાય. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડી તયે કપટ રહિત થઈ આત્મ અર્પણ રે. આનંદ ઘન
પદ રે ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો.
આનંદઘનજી, અનેક સંત મહાત્માઓએ કહ્યું છે કે ચિત્તની પ્રસન્નતા છે એ પૂજાનું ફળ છે, ભક્તિનું ફળ છે, સાધનાનું ફળ છે, આરાધનાનું ફળ છે. ચિત્તની પ્રસન્નતા, બધી જ મલિનતા ખસી જાય, વિષયની, કશાયની, કર્મના ઉદયની મલિનતા ખસી જાય અને સ્વભાવની પ્રમુખતા રહે. પૂજા અખંડિત, એ જ તારી પૂજાને અખંડ જાણજે. બાકી તો ખંડિત છે, વારંવાર ચિત્ત અંદર વસ્તુ આવતી જાય અને પૂજા ખસતી જાય. પૂજા અખંડિતની બદલે આપણે તો પૂજા ખંડિત છે, કારણ કે ચિત્ત વારંવાર મનનો વેપાર તૂટતો નથી, મનનો નિગ્રહ થતો નથી, મનો જય થતો નથી, કારણ કે મનનો નિગ્રહ કરવાનો ક્યારે પ્રયત્ન કર્યો નથી, યમ નિયમને ક્યારે સ્વીકાર્યા નથી. આપણે શું જરૂર છે એવી ફિલોસોફીમાં ચાલ્યો ગયો છે. અરે, સંયમ વિના આ અધ્યાત્મનો માર્ગ જ નથી. યમ નિયમ જો નથી તો કાંઈ નથી. ધારણા, ધ્યાન અને સમાધિ જોઈએ છે અને યમ નિયમ નહીં જોઈએ, કેવી રીતે ચાલશે? મનને વશ કરવું હશે તો એ આવશ્યક છે. રસસ્વાદત સુખ ઉપજે અનુભવ તાકો નામ, એનું નામ જ અનુભવ. કે જ્યારે જે પદાર્થનું ધ્યાવન કરવામાં આવે એના ગુણની અનુભૂતિ થાય, વેદન થાય. સાકર ખાઈએ તો મીઠાશનું વેદન થાય કે નહીં? સાકર ખાધીને મીઠાશનું વેદન ન થયું તો સાકર ખાધી. અમૃત પીધું ને અમર થયો ના, પીવાની રીત ન જાણી. કાં તો ઘટમાં ગયું નહીં અને કાં તો પીધું પાણી. તું અમૃત પી અને અમરતાનો તને અનુભવ ના થાય. એવી આખી અધ્યાત્મની વાત છે, અરૂપી તત્વની વાત છે. અરૂપી તત્વ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, ઇન્દ્રિય ગોચર નથી, વાણી ગોચર નથી. વાણી માત્ર સંકેત કરે, સત્પુરુષ સંકેત કરે. એ આંગળીથી ચંદ્ર બતાવે, વાણી આંગળી જેવી છે. એ વાણીને પકડી લઈએ, શબ્દને પકડી લઈને, શબ્દને ગોખી લઈએ અને પછી એને ફરીથી એવી પાવરફુલ સ્મૃતિમાં કોમ્પ્યુટરની જેમ નાખ્યા હોય કે જ્યારે ફાવે ત્યારે બક 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 કર્યા જ કરે કે મને બહુ ખબર છે સત્સંગ શું છે એને, અધ્યાત્મ શું છે એને. બસ બોલ્યા કરે, આવા શબ્દો આમ છે, કંઈ વળે નહીં. અનુભવ છે, અનુભવ ઉપર એ વાત સંતની વાતને ક્યારે લીધી છે? અનુભવ તાકો નામ. આ સમયસારમાં આ જ વાત બનારસી દાસે છેલ્લે લખી છે. બાકી બધા જે કઈ કવિતાને સવૈયા લખ્યા છે એ બધા તો એક નાટકમાં રચના કરવી છે, એક સાહિત્યકારની ભૂમિકામાં છે, એક ભાષાશાસ્ત્રી છે, સમર્થ. પણ ભાષાની સાથે ભાવ ભળે અને ભાવ ભળે તો શબ્દનું અલંકારિત સ્વરૂપ નીકળી જાય અને સાત્વિક સ્વરૂપ પ્રદર્શિત થાય. વસ્તુ એને એ રે, એકને એક વાત કોઈ કહેતું હોય, એકને એક વાત બીજા કહેતા હોય, પણ એને એ વાત એક જણ કહે છે અને બીજો કહે છે, આપણને સાંભળવાની અંદર અસરનું પરિણામ જુદું દેખાય છે. સૌભાગભાઈ આ પ્રશ્ન કર્યો કૃપાળુદેવને કે અમે 30-30 વર્ષથી આ સત્સંગ સ્વાધ્યાય કરીએ છીએ અને તમે જે વાત લખો છો એવી તો કેટલી વાર વાંચી નાખી અને કેટલી વાર સાંભળી લીધી અને કેટલી વાર કહી દીધી કોઈને, પણ આપના તરફથી જ્યારે આપના પત્રમાં એ વાત આવે છે ત્યારે અમને કોઈ અદ્ભુત લાગે છે, કોઈ અનોખી જ લાગે છે અને એનાથી કોઈ જુદો જ પ્રકાશ થાય છે. વચનામૃતની અંદરથી આ પ્રકાશ જુદો જ થાય, તત્વનો, સતનો. પણ એ વચનામૃતને ધ્યાનનો વિષય બનાવીએ ત્યારે, વચનામૃતને માત્ર શબ્દનો વિષય બનાવીએ તો ન થાય. એટલે કે છે કે એ શબ્દો ક્યાંક ઉપમાપણે આવે છે, ક્યાંક વસ્તુપણે આવે છે. છ છતાં બધી જ જગ્યાએ ઉપમાપણે છે એમ પણ જણાતું નથી, કોઈ જગ્યાએ વસ્તુપણે પણ છે, અને એ વાત આગળ ગયે જણાશે. એટલે તમે જે બીજ જ્ઞાનમાં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત, તે વાત વિશેષ જ્ઞાને કરી તેમાં અંગીકાર કરી જણાય છે. સુધારસને બીજ જ્ઞાન માનીને બેઠા છે, આ જ આત્મા છે અને અમને આત્મા મળી ગયો, કારણ કે અમે સુધારસની પ્રાપ્તિ કરી લીધી, અમે પ્રક્રિયાના માહિર થઈ ગયા, અમને કોઈકે શીખડાયું ને અમે શીખી ગયા. આત્મા નથી મળતો, એને આત્મા માને છે એવું મિથ્યાત્વ સર્જાય છે, ત્યાં ભ્રમણા જાગે છે. એટલે એને બીજ જ્ઞાન માની લે છે. જ્ઞાની કહે છે કે એ વાતને તમારે, એથી કંઈક આગળ વધતી વાત છે, અને આગળ વધતી વાત એ તો 472 નો પત્ર આપણે વિચારી ગયા, એમાં આવતું હતું કે ગુણથી લક્ષણથી અને વેદનથી જેણે આત્મા જાણ્યો છે એ જ્યારે આપે ત્યારે એ પરમાર્થનું કારણ થાય. જો અરૂપી વસ્તુને જાણવા માટે એના ત્રણ રીત જ્ઞાનીઓએ બતાવી છે. એક એના લક્ષણ, એટલે જે બાહ્યથી પકડી શકાય, પેલા લક્ષણથી અરૂપી પદાર્થને ઓળખી શકાય. બીજું ગુણ, કે એના ગુણો છે, જો લક્ષણથી ઓળખાય તો એના ગુણો તરફ દ્રષ્ટિ જાય તો ગુણથી ખબર પડે કે આ ગુણ એ આ પદાર્થનો છે કે નહીં. અને ત્રીજું વેદન, જો ધ્યાનથી પદાર્થને એ ઓળખવાનો પ્રયત્ન કરે, લક્ષણથી, ગુણથી અને ધ્યાનથી વેદન થાય તો પદાર્થનું વેદન થાય. અને જેણે આત્મા લક્ષણથી, ગુણથી અને વેદનથી જાણ્યો છે એવા પુરુષ દ્વારા જ જો આ સુધારસનું જ્ઞાન થાય તો જ એ આત્મ જ્ઞાનનું કારણ બની શકે, બીજ જ્ઞાનનું કારણ બની શકે, અન્યથા નહીં. એટલે 472ના પત્રમાં આવી ગયું આપણે કે અમે સીધી વાત લખી છે તો કોઈ વાંચીને કંઈ એવો નિર્ધાર કરી લઈએ તો એને આત્મા બાતમાં કંઈ હાથમાં આવે નહીં. કેટલી અદભુત વાત છે. એથી વાત કંઈક આગળ છે. આગળ વાત છે કે સુધારસથી વાત આગળ આપનાર કોણ છે, કહેનાર કોણ છે, એ જ્ઞાની એને આત્મા કેવી રીતે જાણ્યો છે. જો લક્ષણથી જાણે, બનારસીદાસ લક્ષણ કહે કે સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ લક્ષણથી આત્મા બતાવ્યો, આ પહેલી ભૂમિકા થઈ જીવને ઓળખવાની. જીવના લક્ષણોથી બધા પદાર્થમાંથી આવા લક્ષણવાળો પદાર્થને શોધવા માટે આ એક એનાલિસિસ થયું, પૃથક્કરણ થયું. કૃપાળુદેવે આત્મા ગુણથી ગાયો, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આ ગુણ છે આત્માના. એક એક આત્માની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, પરમ જ્યોતિ સ્વરૂપ, સુખનું ધામ, આ બધા ગુણ છે. લક્ષણથી જો એ પદાર્થ તરફ તો ખેંચાયો હો, 436-37ના પત્રમાં એ જે લક્ષણ કીધા છે એ લક્ષણથી જો જીવનો ઉપયોગ જીવ તરફ વાળવામાં આવે, કૃપાળુદેવે છેલ્લી લીટીમાં લખ્યું છે કે આ લક્ષણોથી જીવનો ઉપયોગ જીવ તરફ વાળવામાં આવે તો સમજાય. તો પેલા લક્ષણથી આત્મા તરફ સન્મુખતા આવે અને ગુણથી એનું સ્પષ્ટ ઓળખાણ થાય કે આ જ આત્મા. તો જેનામાં જ્ઞાન ગુણ છે એ આત્મા, જેનામાં ચૈતન્ય છે એ આત્મા, જેમાં ઉપયોગ નામનો ગુણ છે એ આત્મા. અસ્પષ્ટ થયો પદાર્થ અસ્પષ્ટતામાંથી સ્પષ્ટતામાં આવ્યો અને એનું પોતે ધ્યાન કરે, આવા ગુણનું, આત્માના ગુણનું ધ્યાન કરે તો એ ગુણનું પોતાને અનુભવન થાય. સુખ એ માત્ર આત્માનો ગુણ છે એમ મેં જાણ્યું હતું, આજે સુખ એ આત્માનો ગુણ છે એવો મારો અનુભવ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે એવું મેં સાંભળ્યું હતું, પણ હવે મને જે કંઈ ઇન્દ્રિયાતીત જ્ઞાન પ્રગટે, જેમ આત્મધ્યાન આત્મવિકાસ થાય એમ ઇન્દ્રિયોથી વિશેષ એવું જ્ઞાન પ્રગટે, બુદ્ધિથી પર જ્ઞાન પ્રગટે. કૃપાળુ દેવે સૌભાગભાઈને કહ્યું કે તમે ને ગોસડિયા બંને પદાર્થને સમજો અને બુદ્ધિથી કરેલો નિશ્ચય આખરી માનશો નહીં, એ તો હજી જડની ભૂમિકામાં છો. આગળ વધો. આગળ વાત છે, એ વાત કે છે કે વાત એથી આગળ છે અને વિશેષ જ્ઞાનની વાત છે. આત્માને માટે પામવા માટે એના લક્ષણો, કોઈ પણ પદાર્થને પામવો હોય તો એના લક્ષણો, એના ગુણો અને એનું વેદન, આ ત્રણેય થવું જોઈએ. પુદ્ગલ છે, અજીવ એનું લક્ષણ છે, આ રૂપ રસ ગંધ સ્પર્શ એના ગુણો છે, અને એ સ્થિતિ કાયમ રહેતી નથી, વિનશ્વર છે, આ એનું ધર્મ વેદનતા. આ વેદનમાં આવે છે કે જગતની સ્થિતિ કોઈ પણ પુદ્ગળ એવા ને એવા સ્વરૂપમાં કાયમ રહેતું નથી. એટલે ભેળું થાય છે અને વિખરાય છે. પુદ્ગળ એકત્ર થવું અને ગળવું, પૂરવું અને ગલન થવું, આ એનું વેદન આપણે સ્પષ્ટ અનુભવી શકીએ જો પુદ્ગલના ગુણ જાણ્યા હોય તો. તો શરીર છે એ મળ્યું, નશ્વર છે અને હવે જીર્ણ શીર્ણ પણ થતું જાય છે. આ વેદનમાં આવે શરીર તો દેહાધ્યાસ તૂટે, વેદનમાં આવે આત્મા તો સ્વરૂપની પ્રતીતિ પ્રબળ થાય. પણ જ્ઞાનીઓએ આ રીત બતાવી છે. આપણે એકાદી વાત પકડાઈ ગઈ ને એકાદી સમજાઈ ગઈ એટલે વસ્તુને ઇતિશ્રી માનીને આગળ વધી જઈએ છીએ. મુશ્કેલી એ છે કે હાથમાં કઈ આવતું, તદ પી કછુ હાથ હજુ ન પર્યો. કારણ કે જે જે સાધન કર્યા એમાં આ વસ્તુ ન આવી કે ગુણ લક્ષણથી, ગુણથી અને અનુભવથી વસ્તુના સ્વરૂપનું નિર્ધારણ થવું જોઈએ, વસ્તુ અંગેનો નિશ્ચય કરવો જોઈએ. અને મારે આત્મા પ્રાપ્ત કરવો છે તો મારે આત્માના લક્ષણોથી પરિચિત થવું છે, આત્માના ગુણોથી પરિચિત કરવું છે, અને એનાથી એના ગુણોનું ચિંતન કરતા કરતા એ ગુણ, કેમ કે હું આત્મા છું, જો આત્માનો આ ગુણ હોય તો મારામાં પ્રગટ થાય થાયને થાય. આત્માનું ગુણ જો પ્રસન્નતા છે અને મને પ્રસન્નતા ન થાય તો કંઈક ખોટું છે હજી, કાં મારા દિશ મારા તરફ અથવા તો સામેની વસ્તુ તરફ, કાં તો એ અમૃત નથી પાણી છે. કૃપાળુ દેવચંદ્રજી મહારાજે સરસ કહ્યું, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. દોષ કા વસ્તુનો અહવા ઉદ્યમ તણો, કાં તો વસ્તુનો દોષ છે, તે પૈકડા છે, તીર્થંકર નથી, પરમાત્મા નથી, શુદ્ધાત્મા નથી, વસ્તુનો દોષ છે, તારો સ્વામી ખોટો છે જો તને સમ્યક દર્શન ન થાય તો. સ્વામીના ગુણ તારામાં ન પ્રગટે સ્વામીની ભક્તિ કરતા એવું ત્રણ કાળમાં બને, પરમાર્થ માર્ગનો નિયમ છે. જીન થઈ જીનવર જે આરાધે તે સહી જીનવર હોવે રે, એ જીનવર જ થાય, એ રાગાદી દેવ ન થાય. અને રાગાદી દેવની આરાધના કરનારો કોઈ દી વિતરાગી ન થાય. આવા સિદ્ધાંતો બરોબર અંદર સચોટ અંતકરણની શ્રદ્ધાથી બેસાડા હોય અને પછી આત્મ આરાધના કરીએ તો આત્માના ગુણો, હું આત્મા છું તો આત્માના ગુણો પ્રગટ થયા વિના, અને હું જ પરમાત્મા બનું જો હું આત્મા છું, અંશે ગુણ પ્રગટ થાય તો પછી પ્રયાસ મૂકી દે કે જોરદાર કરે, અંશે અનુભૂતિ થાય કે હારું આ તો બરોબર છે, જેમ આપણને ખબર પડે કે અહીંયા ધન છે અને દાટતા દાટતા 5-25 રૂપિયા મળે તો પછી મૂકી દઈએ કે વધારે ખોદીએ, સ્પીડ આવી જાય, ગતિ આવી જાય, પરિશ્રમની પરાકાષ્ઠા થઈ જાય. ખબર પડે કે એકાદી સોના મળતો દેખાણી હો, એકાદી તો નજરે આવી હાથમાં આવી, હવે કેટલી હશે, લાખો હશે, કોને ખબર. હાલો હવે તો કઈ ખાવું પીવું નથી, અને બોલાવે કે ચા ગરમ છે, હાલો પી લ્યો જલ્દી, ભાડમાં ગઈ ચા, અત્યારે ક્યાં માંડો છો. આત્માના ગુણોની જો અનુભૂતિ થાય સાચી, અને ગુણનું આરાધન થયું હોય, સ્વામી ભક્તિ સાચી હોય, પરમાત્માને જો એના ગુણથી, લક્ષણથી અને વેદનથી પૂજ્યા હોય તો પરમાત્મા સ્વરૂપ પ્રગટ થયા વિના. આનંદ ગંજીને પ્રગટ થયું, કૃપાળુ દેવને પ્રગટ થયું વેદનથી, લક્ષણ થી ને ગુણ થી નહીં, એ શાસ્ત્રીય વાત છે, શબ્દની વાત છે, વેદન થી થયું. અહો અહો હું મુજને નમું. અને કૃપાળુદેવ પણ એમ કે અવિષમપણે આત્મ ધ્યાન જેને વર્તે છે એવા શ્રી રાયચંદ્રને નમસ્કાર. કોણ કોને નમસ્કાર કરે છે? વેદન થી પ્રગટ થયું છે. અમે આત્મા વેદનથી જાણ્યો છે. આપણે તો લક્ષણથી જાણીએ તો ડિંડોરા પીટીએ કે મને આત્મા શું છે ખબર છો? બસ સમતા રમતા ઉભો રે ભાઈ, હજી તું એકડામાં છો, બાળપોથીમાં છો, અનંત ગુણનો ધણી છે. એ બધું બરોબર છે, શબ્દમાં છે. હજી અનંત ગુણમાં એ ગુણની અનુભૂતિ તારી કેટલી? એક એક ગુણ લે ને એક ગુણનું આરાધન કર. એટલે કહે છે કે વાત કંઈક આગળ પધતી છે અને વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરેલી છે. આગળ કહે છે, બનારસીદાસને કંઈ તેવો યોગ બન્યો હોય એમ સમયસર ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. મૂળ સમયસરમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ જ્ઞાન વિશે કહી નથી જણાતી. અને બનારસીદાસે તો ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે, જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિશે જે કંઈ અનુભવ થયો છે તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ પાથર્યો છે કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. કૃપાળુ દેવે સમયસર નાટકની સમીક્ષા લખી છે. આની વાંચના કરનારાને ખબર નથી હજી કોઈને, કોઈ હજી આ પ્રકાશ નથી પડ્યો જે આ 520 માં છે. કે છે બનારસી દાસે માત્ર કુંદકુંદાચાર્ય ભગવાને સમયસર જે કહ્યું છે એની ગાથાઓનો અનુવાદ નથી કર્યો માત્ર, પણ એ લખતા લખતા એને જે ભાવના ઉભરા આવ્યા છે એની જે ચિંતન ધારા ચાલી છે. અનુવાદ કરવો એ નાટકમાં રૂપાંતર તો મૂળ ગાથાઓને કેટલી બધી ઘૂંટવી પડે, ઘોળણ કરવું પડે. તો કે છે કે મૂળ સમયસરમાં તો આવી બીજ જ્ઞાનની વાતો ક્યાંય છે જ નહીં, પણ બનારસી દાસે ઘણી જગ્યાએ આવી લખી નાખી, ક્યાંક ઉપમા પણ લખી ને ક્યાંક વસ્તુ પણ લખી નાખી. એનું કારણ એ છે કે સાથોસાથ સમયસારની રૂપાંતરની રચના કરવાની સાથોસાથ પોતાના આત્માને વિશે જે કંઈ અનુભવ થયો છે તેનો પણ કોઈ તે પ્રકારે એને પ્રકાશ પાથર્યો છે. સમયસાર નાટકમાં એણે પોતાના અનુભવનો પ્રકાશ પણ પાથર્યો છે. એ ચિંતનની ધારાએ ચડી જાય અને આવે છે એવું શાસ્ત્રકારોએ લખ્યું છે કે આ ગ્રંથની સમયસાર નાટકની રચના કરવામાં બનારસીદાસ કેટલાય દિવસોના દિવસો સુધી પોતાના બાહ્ય દુનિયાથી અલિપ્ત થઈ જતા હતા. એમને ખાવા પીવાનું સુવા બેસવાનું કોઈ ભાન રહેતું નહીં. તો કે આવી બીજ જ્ઞાનની વાત સમયસારમાં ઓછી છે જ નહીં, કહી નથી જણાતી. નથી જણાતી એટલે કૃપાળુદેવને સમયસારનું જ્ઞાન નથી એમ નથી કહેવું ને, પણ આને વિશેષ મૂકી છે. અને એટલા માટે કે કોઈ જીવને આ અનુભવ ઉપરથી લક્ષણ આવે કે જે આત્મા ભગવાન કુંદકુંદાચાર્ય સમયસારમાં ગાયો છે એ આત્મા પકડવા માટે એનું લક્ષણથી ગુણથી ને અનુભવથી વેદન કરવું જોઈએ અને વસ્તુનો વિચાર ધ્યાવશે. મન પાવે વિશ્રામ, રસસ્વાદત સુખ ઉપજે, અનુભવ તાકો નામ, એ કરવું પડે. માત્ર ગાથાઓના ગુણગાન ગાવાથી ન થાય અને માત્ર વ્યવહારનો ઉડાડવાથી તત્વની ઉપલબ્ધિ ન થાય, નિષેધ કરવાથી કોઈ વસ્તુની પ્રાપ્તિ ન થાય. એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણાદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો અને તે લક્ષણાદિનું સતત મનન થયા કર્યાથી આત્મા સ્વરૂપ કંઈ તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે. આ બનારસી દાસે જીવના લક્ષણો એમાં જ મૂક્યું છે સમયસર નાટકમાં જ, સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ એમાં મૂક્યા છે. અને લક્ષણોનો એમણે વિશેષ નિર્ધાર કર્યો હતો. એ લક્ષણ આદિનું સતત મનન થયા કર્યાથી એમને એ સમયસર નાટક લખતા લખતા જીવના લક્ષણોનું સતત વેદન થતું હતું, સતત મનન થતું હતું અને આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવતું હતું. ધુઓ આપણે પણ બોલીએ પણ અનુભવમાં શું આવે? લક્ષણોની ગાથાઓ બોલીએ પણ અનુભવમાં શું આવે? આત્માર્થીના લક્ષણો કયા છે?
એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પન, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.
આત્માર્થીનું લક્ષણ છે, અને લક્ષણની ગાથા જેટલી વાર આત્મ સુધી આપણે બોલ્યા એટલી વાર આપણને લક્ષણની ગાથા છે. પણ લક્ષણથી આત્મ સ્વરૂપનું તીવ્ર સ્મરણ બનારસી દાસજીને ત્યારે સમયસર નાટક લખતા લખતા થતું હતું, અને તે એને અનુભવમાં આવ્યું. અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ્ય થયો છે. અવ્યક્તપણે, એમણે એમાં કઈ વ્યક્ત નથી કર્યો, તો પણ એને પોતાને લક્ષ્ય થઈ ગયો. એ લક્ષણનું વિચારતા હતા. એક કામ ચાલે છે અને અંદર ઘોલણ ચાલે છે, એક ત્યાં અનુભવ અનુવાદ ચાલ્યા કરે છે નાટકનો રૂપાંતરનો, અને અંદર લક્ષણથી પોતાના જીવ સ્વરૂપનું એટલું સ્મરણ તીવ્ર થાય છે કે ક્યારેક ક્યારેક એ વાત આવી જાય છે તો કોઈ કવિતા, કોઈ સવૈયો, કોઈ દુહો એવો અંદર પાછો મૂકી દે છે. અને નાટકમાં તો એ હોય જ છે, કોઈ કોઈ પાત્રના મોઢે આવી આવી વસ્તુ બોલાવે, એનું સ્વરૂપ છે. તો અહીંયા એને પોતાની વાત મૂકી છે, માત્ર સમયસરની નથી, એ વાત મૂકે છે. કૃપાળુદેવ આ કેટલું રહસ્ય આપ્યું છે આપણને. અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ્ય થયો છે, અને તે અવ્યક્ત લક્ષ્યથી તે બીજ જ્ઞાન તેમણે ગાયું છે. આ અવ્યક્ત લક્ષ્યથી આ બીજ જ્ઞાન એમણે સમયસર નાટકમાં ગાયું છે. અવ્યક્ત લક્ષણનો અર્થ અત્રે એવો છે કે જો અવ્યક્ત લક્ષણ અવ્યક્ત લક્ષ્ય એનો અર્થ કેવો છે? આપણે પ્રદર્શિત ન કરી શકીએ અને એ લક્ષ્ય આપણા એની અંદર ચિંતન ચાલતું હોય તો કે ચિત્ત વૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસી દાસને જે અંશે પ્રગટી છે તે નિર્મળ ધારાને લીધે પોતાને દ્રવ્ય આજ છે એમ જો કે સ્પષ્ટ જાણવામાં નથી તો પણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાષ્યમાન થઈ છે. વાત થોડીક પકડવી આકરી પડે, પ્રયોગાત્મક છે એટલે શબ્દથી બહુ બહુ સમજાવીએ તો પછી ખસી જાય. અવ્યક્ત લક્ષ્ય આત્માનો લક્ષ સાથે ગમે તે પ્રવૃત્તિ કરતા હોય પણ લક્ષણનો જે તીર્ણ થી એનાથી લક્ષ્ય ઉપર દ્રષ્ટિ હોય તો કે છે ચિત્તવૃત્તિ આત્મવિત્તા વિચારમાં વિશેષપણે લાગી રહેવાથી બાહ્ય ચિત્ત કામ ન કરે. ચિત્તવૃત્તિ ક્યાં કામ કરે? આત્મામાં. અરે સૌભાગ્ય કઈ જણાવવા જેવું છે, કઈ ખબર આપો? તો કે જણાવવા જેવું તો અમારું મન છે, ચિત્તની વૃત્તિઓ છે. જેવી ગોપીઓની હતી ભગવાન કૃષ્ણમાં વાસુદેવમાં, એવી અમારી ચિત્તની વૃત્તિઓ છે, અંદર થઈ ગઈ છે. સાપ જેમ મુરલીને નાદે નાડે એમ આ મન આત્મા ઉપર કેન્દ્રિત થઈ ગયું છે, ક્યાંય વૃત્તિ ઉપર ઉઠતી નથી. એવી જેને પ્રગટિ છે એને હિસાબે એવી નિર્મળ ધારા આ દ્રવ્ય સ્પષ્ટ જાણવામાં નથી, હજી છતાં અસ્પષ્ટપણે એના આત્મામાં તેની છાયા ભાષ્યમાન થઈ છે, અને જેને લીધે એ વાત તેમના મુખેથી નીકળી શકી છે અને સહજ આગળ વધતા તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતા પ્રાયે તેમની રહી છે. અસ્પષ્ટ થઈ જાય એટલે સુધી ઘોલણ ચાલ્યું છે. કામ તો સમયસરનું નાટકમાં રૂપાંતરનું કર્યું છે, પણ ચિત્તની વૃત્તિઓ એટલી બધી જબરજસ્ત છે કે કરતા 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 એમને એવી દશા થઈ જાય એવી દશા એની ગ્રંથ કરતા રહી છે. આવું એને સમયે સમયે પોતાના અનુભવને, પોતાના ભાવને, પોતાની ભક્તિને, પોતાના સ્વરૂપ પ્રત્યેના અવ્યક્ત લક્ષ્યને આ વ્યક્તપણે ક્યાંક ક્યાંક એને મૂકી છે. ક્યાંક વસ્તુપણે મૂકી, ક્યાંક ઉપમાપણે મૂકી, ક્યાંક બીજજ્ઞાનપણે મૂકી, આ એને મૂકી છે. સૌભાગ્યભાઈ આ બધું પૂછાયું છે. આ સૌભાગ્ય સમયસરના અભ્યાસુ હશે તો જ પૂછાયું ને. સમજવા જેવું છે બધું. કઈ બહાર, આની બહાર કઈ, આનાથી અજ્ઞાત અને અજાણ કઈ નથી, બધું જ છે, બધી વસ્તુ લક્ષમાં છે. પણ વજન જ્યાં જેટલું અપાય એટલું જ આપ્યું. એકાંત ક્યાંય પકડાયો નથી. અનેકાંતમાં રહીને અધ્યાત્મની માર્ગની પ્રરૂપણા જેવી સર્વજ્ઞએ પોતાની દેશનામાં કરી, એવી જ દેશના પરમ કૃપાળુ દેવ જેવું બોધ મહાવીરે કહ્યો છે એ બોધ અમે જગતના જીવોને કહીએ છીએ. અમારે આમાં વિશેષ કઈ ન્યૂનાધિકપણું કરવાપણું છે નહીં. અમે અમારી મતિ કલ્પનાથી કઈ પ્લસ મૂકી દઈએ અને ક્યાંક માઇનસ મૂકી દઈએ એ બની. આવી અદભુત વાત. હવે પછીનું જે વાત છે એ ત્રીજો મુદ્દો પાછો જુદો જ છે. એટલે આ વાત અહીંયા મુખરસ સંબંધી સમયસર નાટકમાં બનારસજી દાસજીએ કહેલી વાત અને ગ્રંથના પ્રારંભમાં અને ગ્રંથ કરતી વખતે અંતમાં એની થયેલી દશામાં પરિવર્તન, એ પરિવર્તનનું કારણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એને લક્ષણનું અને ગુણનું જે વેદન થયું છે અને એમાં ને એમાં જેની ઉપયોગની ચિત્તની વૃત્તિ આત્મ વિચારમાં અતિપણે લીન થવાથી એમને આવી પરિણામની ધારા નિર્મળ થઈ અને નિર્મળ ધારા થતા અવ્યક્ત લક્ષે આત્માની છાયા ભાષ્યમાન થઈ છે. વિશેષ અવસર.